समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં મોક્ષ અધિકારમાં કળશ 188 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ કળશ 189. નિશ્ચય નહીંથી પ્રતિક્રમણ આદિકને વિષકુંભ કયા અને અપ્રતિક્રમણ આદિકને અમૃતકુંભ કયા. તેથી કોઈ ઉલટું સમજી પ્રતિક્રમણ આદિક સ્વભાવને છોડી અને પ્રમાદી થાય તો તેને સમજાવવાને માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ કળશરૂપ કાવ્ય કહે છે. યત્ર પ્રતિક્રમણમેવ વિષમ પ્રણીતમ તત્ર અપ્રતિક્રમણમ એવ સુધા કૃતો સ્યાત તત્કિં પ્રમાદ્યતિ જનઃ પ્રપતન અધિરોહતી નિષ્પ્રમાદ. કળશ 189 ના અર્થમાં કહે છે, તત્ર પ્રતિક્રમણમ એવ વિષમ પ્રણીતમ, તત્ર અપ્રતિક્રમણમ એવ સુધાકૃતઃ સ્યાત. કે છે કે જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય, એટલે કે ન જ હોય. જ્યાં પ્રતિક્રમણને સ્વભાવને જ વિષ કહ્યું છે તો પછી ત્યાં અપ્રતિક્રમણ આદિ અશુભ ભાવ છે એ અમૃત ક્યાંથી હોય, એ અમૃત ન જ હોય. તત્જન અધ અધ પ્રપતનકી પ્રમાદ્યતી, તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે. નિષ્પ્રમાદ ઉર્ધ્વમ ઉર્ધ્વમ કિંગ ન અધિરોહતી. નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી. નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કેમ ચડતા નથી. આચાર્ય ભગવાન કહે છે કે જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે તો પછી અપ્રતિક્રમણ તો અમૃત ક્યાંથી હોય, એ તો હોય જ નહીં. અપ્રતિક્રમણ આદિ અશુભ ભાવ તો કાંઈ અમૃત હોય જ નહીં. તો પછી લોકો નીચે નીચે પડતા થકા પ્રમાદી શા માટે થાય છે. એટલે કે જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ પ્રતિક્રમણ આદિ સ્વભાવ છે તે વિષકુંભ છે, તો પછી એને છોડીને અપ્રતિક્રમણ એટલે અશુભ ભાવ દ્વારા એ નીચે પડતા કેમ જાય, એમ પ્રમાદી શા માટે થઈ જાય છે. અપ્રતિક્રમણ જેને અમૃતકુંભ કહ્યો છે એ આ અપ્રતિક્રમણની વાત નથી. અહીંયા જે અશુભ ભાવરૂપ અપ્રતિક્રમણ છે એ તો અશુભ જ છે, કેમ કે પ્રતિક્રમણને શુભ કહ્યું અને છતાં વિષ કહ્યું છે, તો પછી એના વિના અશુભ ભાવરૂપ જે અપ્રતિક્રમણ આદિ છે એ તો દોષ જ છે, એ તો વિષ જ છે, એ કાંઈ અમૃત નથી. એટલે કહે છે કે તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી શા માટે થાય છે, નિષ્પ્રમાદી થઈને એ ઊંચે કેમ ચડતા નથી. વાતને બરાબર સમજીને શુદ્ધની અપેક્ષાએ આ શુભભાવ પ્રતિક્રમણ આદિને જ્યારે વિષકુંભ કહ્યું છે તો પછી એને જેમ છે તેમ સમજીને જીવો નિષ્પ્રમાદી થઈને પ્રમાદ છોડીને પોતાના સ્વરૂપમાં લીનતા એકાગ્રતાનો પુરુષાર્થ કરીને ઊંચે કેમ ચડતા નથી એવો કહેવાનો આશય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અજ્ઞાન અવસ્થામાં જે અપ્રતિક્રમણ આદિક હોય છે તેમની તો વાત જ સી. અજ્ઞાન અવસ્થામાં અશુભ ભાવ વગેરે છે એની તો કોઈ વાત કરવાનો પ્રશ્ન નથી, એ તો અધર્મ છે, એ તો ધર્મ છે જ નહીં, એ તો વિષ છે. અહીં તો શુભ પ્રવૃત્તિરૂપ દ્રવ્ય પ્રતિક્રમણ આદિનો પક્ષ છોડાવવા માટે, જેમને શુભ પ્રવૃત્તિરૂપ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભ ભાવ છે એની રૂચિ છે, એનો રસ છે અને એનો એ પક્ષ લઈ રહ્યા છે કે એ જ ધર્મ છે, તો એવો પક્ષ છોડાવવા માટે તેમને દ્રવ્ય પ્રતિક્રમણ આદિને તો નિશ્ચય નયની પ્રધાનતાથી વિષ કુંભ કયા છે. નિશ્ચય નયની અપેક્ષાએ એને વિષ કુંભ કયા છે એટલે શુદ્ધ ભાવની અપેક્ષાએ એવા શુભ ભાવને છોડાવા છે એટલે એને વિષ કુંભ કયા છે. કારણ કે તેઓ કર્મબંધના જ કારણ છે. એ બધા શુભ ભાવ પ્રતિક્રમણ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ એ બંધનું જ કારણ છે. અને પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી રહિત એવી ત્રીજી ભૂમિ કે જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે, જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેમજ પ્રતિક્રમણ આદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણ આદિ રૂપ છે તેને અમૃત કુંભ કહી છે. અર્થાત ત્યાં અપ્રતિક્રમણ આદિને અમૃતકુંભ કયા છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. ક્યાં અપ્રતિક્રમણ આદિને અમૃતકુંભ કયા છે કે જે ત્રીજી ભૂમિ છે ત્યાંના અપ્રતિક્રમણ આદિને અમૃતકુંભ કયા છે. ત્રીજી ભૂમિ જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે ત્યાં જે આ શુભ ભાવ નથી એને અમૃતકુંભ કયા છે. એટલે ત્યાંના આ પ્રતિક્રમણ આદિને અમૃતકુંભ કયા છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. પ્રતિક્રમણ આદિને વિષકુંભ કયા સાંભળીને જેઓ ઉલટા પ્રમાદી થાય છે તેમના વિશે આચાર્ય દેવ કહે છે કે આ માણસો નીચા નીચા કેમ પડે છે. પ્રતિક્રમણ આદિ સ્વભાવને વિષકુંભ કયો એ તો નિશ્ચયની અપેક્ષાએ, આત્માના શુદ્ધ સ્વરૂપ એની અપેક્ષાએ એને અટકવાનું સ્થાન છે, બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે, તેથી એને વિષકુંભ કયો. પણ એને સાંભળીને જો જીવ પ્રમાદી થઈ જાય અને નીચે પડે તો એ યોગ્ય વાત નથી. જે અપેક્ષાથી પ્રતિક્રમણ આદિને વિષકુંભ કયા છે એની અપેક્ષાને સમજીને એને તો એવા પ્રતિક્રમણ આદિથી પણ આગળ વધીને ત્રીજી ભૂમિમાં કે જ્યાં શુભભાવને છોડીને શુદ્ધ ભાવ છે જેને અમૃતકુંભ કયો છે ત્યાં એને ચડવાનું છે, ત્યાં એને પહોંચવાનું છે. તો આચાર્ય ભગવાન કહે છે કે આ માણસો નીચા નીચા કેમ પડે છે, ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી. જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહીં. ત્રીજી ભૂમિનું જે અપ્રતિક્રમણ કહ્યું એ અમૃતકુંભ કહ્યું છે. એટલે અજ્ઞાનીનું અપ્રતિક્રમણ છે એને કાંઈ અમૃતકુંભ નથી કહ્યું. માટે જે અપ્રતિક્રમણ આદિ અમૃતકુંભ કયા છે તે અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ ન જાણવા. અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ તો અશુભ ભાવ છે એની તો અહીંયા વાત જ નથી. પણ જ્ઞાનીના કે અજ્ઞાનીના જે શુભભાવ છે એવા શુભભાવને વિષકુંભ કયો છે? અજ્ઞાનીના શુભભાવને તો વિષકુંભ કયો છે, પણ જ્ઞાનીના શુભભાવને પણ શુદ્ધ ભાવની અપેક્ષાએ વિષકુંભ કયો છે? અને વ્યવહારથી એને શુદ્ધ ભાવનો સહચર જાણી અને ઉપચારથી અમૃતકુંભ પણ કયો છે? અહીંયા કહે છે કે આ અપ્રતિક્રમણ આદિ જે અમૃતકુંભ કયા છે એ અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ ન જાણવા, એ અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ જે છે એ તો અશુભાવરૂપ, એ તો બંધનું કારણ છે, એ તો વિષકુંભ જ છે. પણ ત્રીજી ભૂમિના જે શુદ્ધ આત્મામય અપ્રતિક્રમણ આદિ છે એને અમૃતકુંભ જાણવા, અહીંયા ઘણી સ્પષ્ટતા પંડિતજીએ કરી દીધી છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પ્રવચન રત્નાકર વાઘ 8મું, પાના નંબર 517, કળશ 189 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રતિક્રમણને જ એટલે શુભભાવને જ અમે વિષ કહ્યું, ત્યાં અપ્રતિક્રમણ અર્થાત અશુભ ભાવ અમૃત ક્યાંથી હોય? જ્યારે પ્રતિક્રમણ જે શુભ ભાવ છે એને વિષ કહ્યું હોય, એને ઝેર કહ્યું હોય, તો પછી અપ્રતિક્રમણ એટલે કે અશુભ ભાવ એ તો અમૃત હોય જ નહીં. જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઇત્યાદિ વ્યવહારની શુભ ક્રિયાઓને ઝેર કહી છે, ત્યાં પછી તીવ્ર રાગમાં જવાની, અશુભમાં જવાની વાત હોય એને તો કોઈ કાળે શુભ કહી ન હોય, કોઈ કાળે એને અમૃત કહી ન હોય, એ તો સમજાય એવું છે. જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઇત્યાદિ વ્યવહારની શુભ ક્રિયાઓને ઝેર કહી છે, ત્યાં તીવ્ર રાગમાં જવું અને અશુભમાં જવું, અજ્ઞાનમાં જવું એ અમૃત કેમ હોય? એ અશુભ તો ઝેર જ છે, એ ઝેર ઝેર ને ઝેર જ છે, બીજું કાંઈ નથી. શુભને છોડી અશુભમાં જવાની તો અહીં વાત જ નથી. કેટલાક લોકો ઊંધો અર્થ કરે છે ને, એટલે એમને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ભાઈ શુભ છોડવાનું અમે કહ્યું છે તો શુભ છોડીને અશુભમાં જવાનું નથી કહ્યું, અશુભમાં જવાનો ઉપદેશ નથી આપ્યો. શુભ છોડી અને શુદ્ધમાં જવાની વાત અમે તો કરી છે. એટલે તમે શુભમાં હો તો શુભને છોડીને અશુભમાં જવાનું અમે નથી કહેતા. શુભ ઝેર છે એટલે અશુભમાં જવું એમ અમે નથી કહેતા. જ્યારે શુભને ઝેર કહ્યું છે તો અશુભ તો ઝેર જ હોય, શુભને તો અપેક્ષાથી ઝેર કહ્યું છે અને અશુભ તો ઝેર જ છે, એ તો વિષકુંભ જ છે, એ તો ભવના ભ્રમણનું કારણ જ છે, એ તો અનંત સંસારનું કારણ જ છે. અશુભ દ્વારા તો એને ક્યાંય સાતાનો પણ ઉદય નહીં આવે, અશુભને કારણે તો એને ધર્મ પામવાના અનુકૂળ સંયોગો પણ પ્રાપ્ત નહીં થાય. અશુભમાં જે રાચી રહ્યો છે, અશુભમાં જે એમ સમજીને ગયો છે કે આ શુભભાવ દ્વારા ધર્મ નથી એટલે આપણે શુભભાવ કરવાની કાંઈ જરૂર નથી, અને એમ કરીને જે અશુભમાં ગયો છે એ તો મિથ્યા દ્રષ્ટિ અનંત કાળ સુધી રખડશે, અને એને તો સાતા વેદની એના ઉદય પણ નહીં આવે, એ તો અસાતામાં ને અસાતામાં જ રહેશે એવા કર્મ બંધાશે. એક તો મિથ્યાત્વ, ધર્મને નામે એ શુભને છોડી અને અશુભમાં જાય, આવું બને છે? હા, જ્યારે ગાથા લખાઈ છે અને આવું સમજાવવામાં આવ્યું છે ત્યારે એ બનતું હશે, ત્યારે કહેવામાં આવ્યું હશે ને. જ્યારે દ્રવ્યાનુયોગનો વિષય ચાલતો હોય અને એમાં કોઈક પ્રકારે આ કોઈ અપેક્ષાથી વાત કરવામાં આવી હોય કે ભાઈ શુભ એટલે ધર્મ નથી અને શુભ દ્વારા કાંઈ ધર્મ થતો નથી, એવી બધી વાત કરવામાં આવી હોય, આ વ્રત તપ છે એથી કાંઈ ધર્મ થતો નથી એવી વાત કરવામાં આવી હોય, પણ સાથે જે સ્વરૂપમાં જવાની વાત કરવાની હોય એ વાતને તો એ ભૂલી જાય, એ વાતને તો એ યાદ પણ કરે નહીં, અને સીધો એ અશુભમાં ચાલ્યો જાય કે શુભ દ્વારા તો ધર્મ છે નહીં, શુભ દ્વારા તો ધર્મ છે નહીં, એટલે અમે તો કાંદા બટાકા ડુંગળી લસણ બધું ખાઈએ છીએ, રાત્રિ ભોજન પણ અમે તો કરીએ છીએ, કેમ કે એવા શુભભાવની કાંઈ જરૂર નથી. અને જુઓ ને, આ પ્રતિક્રમણ આદિ શુભભાવ નિંદા ગ્રહા એની તો ક્યાં કાંઈ જરૂર જ છે? એ દ્વારા તો કાંઈ ધર્મ થતો જ નથી. એટલે અમે તો એવા કાંઈ પ્રતિક્રમણ વગેરે કાંઈ કરતા જ નથી. આવું કહેવા વાળા તમને મળી જશે પ્રભુ, આવું મારવા વાળા પણ મળી જાય. જેને જેમ પોતાની મતિ કલ્પનાએ અર્થ કરવા હોય એમ કરે, તેમાં આપણે કાંઈ એને રોકી શકીએ છીએ? પણ આચાર્ય ભગવાનને કરુણા થઈ એટલે એમને થયું કે આવા મૂર્ખ જીવો, મૂંડ જીવો અશુભમાં ન ચાલ્યા જાય માટે મારે એમને સમજાવવા જોઈએ, એમ કરી અને આ કળશ લખ્યો કે ભાઈ તમે ઊંધું ન સમજો, અમે તો તમને ઊંચે ચડવા માટે કહીએ છીએ, એટલે કે નીચેનું પગથિયું છોડી અને તમે ઉપરના પગથિયે જાઓ. અમે તને એમ નથી કહેતા કે નીચેનું પગથિયું છોડી અને નીચે પડો, એમ અમે નથી કહેતા. તમે જ્યાં છો ત્યાંથી તમે ઊંચે ચડો, એવો અમારો તો આશય છે. પણ એવા એવા કેટલાય લોકો હોય છે કે જે ધર્મને નામે આ અશુભમાં ચાલ્યા જાય. જો ને, આપણે જોઈએ છીએ ને કે અન્ય મતમાં પણ ધર્મના નામે કેટલી બધી હિંસાઓ કરે છે. ધર્મના નામે હિંસા, કે ધર્મને બચાવો એમ કરીને હિંસા કરે. અરે ધર્મમાં એવું ક્યાં કહ્યું છે કે ભાઈ ધર્મના નામે તું હિંસા કરજે? ધર્મને નામે કોઈ ધર્મમાં ધર્મને નામે હિંસાની વાત છે જ નહીં. પણ લોકોને જેવું કરવું હોય એવું એ ધર્મમાંથી કાણે, ધર્મના નામે બધું કરે. આ ભોગ ધરાવે ને બધું કરે છે ને, એ ધર્મના નામે ભોગ. અરે ધર્મમાં ભોગની ક્યાં વાત છે? આ બકરા વગેરે કાપે છે ને, કલકત્તાની અંદર પેલા કાલિકા મંદિરની અંદર એ લોકો જે કરે છે ને, એવું ક્યાં કહે છે? કયા ધર્મમાં એવી વાત છે? જેને જે કરવું હોય એ ધર્મના નામે કરે, તો એને આપણે કેવી રીતે રોકવા? આચાર્ય ભગવાનને તો કરુણા થઈ એટલે એમને તો આ કળશ લખી નાખ્યો. પણ સમજવાનું તો જીવે પોતે છે કે આવું હોય નહીં. આવું અશુભમાં જવાનું, પાપમાં પડવાનું તો કોઈ કહે જ નહીં. જ્યારે શુભભાવને છોડવાની વાત છે તો જરૂર કોઈ કારણ હોવું જોઈએ. એવો સામાન્ય વિવેક તો હોય કે ન હોય? શુભને છોડીને કાંઈ અશુભમાં જવા માટે થઈને કહ્યું હશે? એવું તો હોય નહીં. શુભ તો હોય જ, અને શુભભાવ તો કોને આવે? જે સાધક છે એને શુભભાવ આવે છે. અજ્ઞાનીને શું શુભભાવ આવે? અજ્ઞાનીને તો સાચા અર્થમાં શુભભાવ આવતા નથી. એ તો ભિખારીની જેમ માગ્યા કરે છે. મંદિરમાં જઈને ભગવાન મને આ આપો ને તે આપો, એ તો ધન, લક્ષ્મી, સંપત્તિ એ બધાની માગણી કયા કરતો હોય છે? બીજું શું કરે છે? એ પ્રભુને, પ્રભુની કરુણાને, પ્રભુએ કરેલા ઉપકારને, પ્રભુએ એમની વાણીમાં જે ધર્મ પ્રવૃત્તિઓ છે એમાંની એક પણ વાતને એ ગ્રહતો નથી, સમજતો નથી, પકડતો નથી. અને માત્ર પ્રભુ પાસે તો ભીખ માગ્યા કરે છે. એને ક્યાં શુભભાવ છે? એ ભગવાનનું ભજન કરે છે તો એમાં એને એને કંઈક આશા છે કે ભગવાન મને કંઈક આપી દેશે. એ દાન આપે છે ભગવાનના નામે તો એમાંય એને એમ આશા છે કે મેં જેટલા દાનમાં આપ્યા એના કરતાં 10 ગણા મને મળી જાઓ. આવી તો એની બધી પ્રરૂપણા છે. એટલે એ અજ્ઞાનીના શુભભાવમાં કાંઈ ઠેકાણા નથી. એટલે છતાં પણ જેટલો દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિનો શુભભાવ છે, એ શુભભાવને છોડીને અશુભમાં જવાની તો વાત જ કરી નથી. પરંતુ એવા શુભને ધર્મ માનીને ત્યાં રોકાઈ ન રહેતા શુદ્ધમાં જવું એમ અહીંયા તો કહેવાનું પ્રયોજન છે, એવો આ કળશમાં આશય છે. આગળ કહે છે કે અહીં તો શુભને છોડી ઊંચે ઊંચે ચઢવાની, શુદ્ધમાં જવાની વાત છે. ભાઈ અમે તને શુભભાવ છોડાવીને જે વડે જન્મ મરણનો અંત આવે અને જેમાં આત્મપ્રાપ્તિ થાય એવા વાસ્તવિક ધર્મમાં લઈ જવા માંગીએ છીએ. જે વડે જન્મ મરણના દુઃખનો અંત આવે અને જેમાં સ્વરૂપની પ્રાપ્તિ થાય અને જે દ્વારા મોક્ષનો માર્ગ હોય એવો વાસ્તવિક ધર્મ અમાય ત્યાં લઈ જવા માંગીએ છીએ. અંદર ભગવાન આત્મા ચિદ્ધન પ્રભુ દેકાળ પરમાત્મા સ્વરૂપે વિરાજે છે. અંદર એટલે એની અંદર, દરેકની અંદર એવો ભગવાન આત્મા વિરાજે છે. તેમાં લઈ જવા શુભભાવને અમે ઝેર કહ્યું છે, પરંતુ શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધી વિપરીત દ્રષ્ટિ છે. શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધી વિપરીત માન્યતા છે, તારી ઊંધી દ્રષ્ટિ છે, એ આડોળાઈ છે, એ મોટું મિથ્યાત્વ છે. જાણી જોઈ અને આદરવામાં આવેલું એ મિથ્યાત્વ છે. એ જીવ તો ક્યારેય નહીં છૂટે. જાણીને એમ કે જ્યારે દ્રવ્યાનુયોગના ગ્રંથમાં એમ આવ્યું હોય કે આ બધા વ્રત તપ આદિ એ બધા ધર્મ નથી થતો, એટલે પછી એમ કે અમે તો આ બટાટા કાંદા લસણ ડુંગળી બધું ખાઈએ છીએ, રાત્રિ ભોજન પણ કરીએ છીએ, આ પ્રતિક્રમણ સામાયિક આ બધાનો કાંઈ અર્થ નથી, એ તો બધું અમે કાંઈ કરતા જ નથી, એના દ્વારા ક્યાં ધર્મ થાય છે? આત્મામાં જવાથી ધર્મ થાય છે. બસ આવી વાત કરે અને પછી ગમે તેમ વર્તે, સાત વ્યસનોનો પણ ત્યાગ ન હોય અને પાછો આત્માની વાત કરે, સાત વ્યસનનો પણ ત્યાગ ન હોય, સારું માંસ પણ ખાતો હોય અને પાછો બોલે, એનાથી ક્યાં ધર્મ થાય છે? આ ધર્મ તો આત્મામાં થાય ને, આ તો બધું પર છે, એની સાથે આત્માને ક્યાં કાંઈ સંબંધ છે? ક્રમબદ્ધના નામે પણ એમ બોલે, એ તો બધું એમ થવાનું હતું એટલે એમ થાય છે, અમારું ક્રમબદ્ધમાં એમ જ થવાનું હતું એટલે અમને એવો વિચાર આવ્યો, આવું પણ બોલે. આવા મૂંડ મિથ્યાદ્રષ્ટિ જીવોને સમજવું કે અનંત કાળ હજી બાકી છે, એમને ક્રમબદ્ધમાં અનંત કાળ સુધી રખડવાનું છે, અને એમને તો સાતા વેદનીના ઉદયો પણ નહીં મળે, અસાતામાં ને અસાતામાં, દુઃખમાં ને દુઃખમાં એ તો જીવન ગાળવાના છે, એ પણ બધું ક્રમબદ્ધમાં જ છે. જેને એવા વિચાર આવતા હોય એને ક્રમબદ્ધમાં એ પણ સાથે સમજી લેવું કે એ દુઃખી થવાના છે એ પણ ક્રમબદ્ધમાં જ છે. ક્રમબદ્ધના નામે ઘણી વખત આવી જે વાત કરતા હોય છે, જાણીને ધર્મના નામે એ બધા મિથ્યાદ્રષ્ટિ અનંત કાળ સુધી રખડવાના છે. વર્તમાનમાં પૂર્વના પુણ્યને કારણે સંયોગો સારા મળ્યા છે, અનુકૂળતાઓ મળી છે, પણ એ અનુકૂળતાઓમાં ધર્મને નામે જે અધર્મ જાણી જોઈને આચરી રહ્યા છે એવા જીવો ક્યારે છૂટશે? એમને તો અનંત કાળ સુધી રખડવાનું થશે, અને એ પણ કેવું, એ પણ કેવું, એવી હલકી પર્યાયમાં કે જ્યાં સાતાનો ઉદય પણ ન પામે, શાંતિ મળે નહીં, નરકમાં અને તિરિંતમાં જ ભવો કર્યા કરે. અરે એમાં વધારે એવાને એવા ભાવમાં રહે તો એકિન્દ્રિયમાં ચાલ્યા જાય કે જ્યાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી, અને એમાંથી તો પાછા બહાર નીકળવું એ અઘરું, એ ઘણું અઘરું, એવી દશા થાય. એટલે જાણીને અશુભમાં જાય એને ગુરુદેવ કહે છે કે ભાઈ એ તારી ઊંધી વિપરીત દ્રષ્ટિ છે. અમે એવા અર્થમાં શુભને છોડવાનું કહ્યું નથી, અમે એવા અર્થમાં શુભને હે એટલે છોડવા લાયક કહ્યું નથી, એવું ક્યાં કહ્યું છે? જ્યાં પ્રતિક્રમણને શુભભાવને ઝેર કહ્યું, વિષ કહ્યું, ત્યાં અપ્રતિક્રમણ અશુભ એને અમૃત ક્યાંથી કહ્યું હોય? એ અમૃત ક્યાંથી થાય? જ્યાં શુભને જ છોડવા લાયક બતાવ્યું ત્યાં પછી અશુભ સ્વીકારવા લાયક ક્યાંથી થાય? જ્યાં શુભને જ હે બતાવ્યું ત્યાં અશુભ ઉપાદેય ક્યાંથી થાય? એ થાય જ નહીં. અજ્ઞાનીના તો શુભ ને અશુભ બધાય ભાવ અજ્ઞાનમય છે, મિથ્યાત્વ સહિત છે, અને એ તો અપ્રતિક્રમણ જ છે, એ તો બંધનું કારણ જ છે, ભવનું કારણ જ છે. આગળ અહીંયા 518માં પાના પર હવે કહે છે કે તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે, નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે આચાર્ય કહે છે અમે શુભને મંદ કસાઈને ઝેર કર્યું, શુભને એટલે મંદ કસાયને ઝેર કર્યું, તેથી અશુભ કે જે તીવ્ર કસાય રૂપ છે, અશુભ કે જે તીવ્ર કસાય છે એ તો એની મેળે જ મહાઝેર સિદ્ધ થયું. જો મંદ કસાય ઝેર હોય તો તીવ્ર કસાય તો મહાઝેર હોય, તર્ક દ્વારા ગુરુદેવ સમજાવે છે કે અમે શુભને મંદ કસાયને ઝેર કહ્યું, તો પછી જે અશુભ છે એ તો તીવ્ર કસાય છે, તો પછી મંદ કસાય ઝેર હોય તો તીવ્ર કસાય તો મોટું ઝેર હોય, મહાઝેર હોય, તીવ્ર ઝેર હોય. અને આમ છે તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કેમ થાય છે? ભાઈ, અહીં તો સુખમાં સંતુષ્ટ હોય તેવા જીવને શુદ્ધ આત્માની સાથે સંબંધ કરાવે છે. જેઓ શુભમાં રહ્યા છે એમને આ ઉપદેશ આપ્યો છે કે ભાઈ શુભમાં તું અટકીને નહીં રહે, એ દ્વારા તને ધર્મ નથી થતો, તું શુદ્ધમાં જા, તારો પુરુષાર્થ શુદ્ધને માટે હોય. પણ જે શુભ ભાવમાં જ નથી અને એ એમ કહે કે ના શુભ દ્વારા ધર્મ નથી, તો એના જેવો કોઈ મૂળ મિથ્યા દ્રષ્ટિ નથી. જે શુભ ભાવમાં છે એને ઉપદેશ આપ્યો છે કે ભાઈ તું શુભ ભાવમાં સંતોષાઈ ન જા. પણ કેટલાક એવા હોય કે સીધા આ દ્રવ્યાનુયોગના ગ્રંથ વાંચે અને શુભ ભાવ તો ક્યારે કરતા જ ન હોય, એને તો આ ઉલટું સહેલું થઈ જાય કે આ તો બહુ સારું, પણ આ ધર્મ તો બહુ સારો, વ્રત તપ કાંઈ કરવાના નહીં અને કાંઈ પણ બહારની ક્રિયા દ્વારા ધર્મ નથી એમ કહ્યું એટલે આપણે તો બિંદાસ, બિલકુલ બિંદાસ જે કરવું તે કરી શકીએ, કેમ કે ધર્મ તો બધો આત્મામાં, એટલે બહારની ક્રિયાથી તો કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. એ તો એમને અધર્મમાં જવા માટે એમના પોતાના જેવા વિચાર છે એને પોષવા માટે આ નિમિત્ત મળે. દ્રવ્યાનું યોગનો અભ્યાસ જે કરે ને અને પોતે શુભભાવમાં રહ્યા નથી અને જે અપેક્ષાથી જે કથન કરવામાં આવ્યા છે એ અપેક્ષાથી એને સમજતા નથી, એને અડધું પડધું બે ચાર શબ્દો ક્યાંક સાંભળી લીધા હોય, એવા લોકો એ વધારે પ્રમાદી થઈ જાય, એ પ્રમાદી થઈ જાય. આવું તો જોવા મળે છે જૈનોમાં, ઘણા વાણિયાને ત્યાં જન્મ્યા અને એમાં ક્યાંક કોક વખત આત્માની વાત કોક જગ્યાએ બે ચાર શબ્દો કાને પડી ગયા એટલે કે એવો કઈ ધર્મ નથી, આત્મામાં ધર્મ થાય એવું મહારાજ સાહેબ કહેતા હતા, અથવા તો ગુરુદેવના પ્રવચનમાં ક્યાંક કોઈક જગ્યાએ બે મિનિટ વાત સાંભળી હોય તો એમ કે ગુરુદેવે એવું કહ્યું હતું કે શુભમાં કાંઈ ધર્મ નથી, આ તમે નક્કામાં લઈને બેઠા છો, ધર્મ તો આત્મામાં અંદર થાય. પણ ભલા ભગવાન તું શું કરી રહ્યો છે, તું તો શુભમાં નથી, તું તો શુભમાં પણ નથી, તું તો પ્રતિક્રમણ પણ કરતો નથી, તું તારા દોષોની સામે જોતો પણ નથી, એને દૂર કરવાનો પ્રયાસ પણ કરતો નથી, તને દયા દાન વ્રત તપ પણ નથી, તને વિનય વિવેક ક્ષમા આદિ એવા ગુણો પણ નથી, જેને આ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય એને સાત વ્યસનોનો ત્યાગ કરીને પછી અંદર આવવાનું છે, તો જ એ એટલી લાયકાત પામ્યો કે એ શાસ્ત્રને સાંભળવા માટે યોગ્ય છે, તો એ પણ નથી. અને સીધે સીધો તું આ શુભભાવમાં ધર્મ નથી એમ બોલવા માંડે એ વાત બરાબર નથી, એને માટે તો આ વાત નથી. અહીં તો જે શુભભાવમાં સંતુષ્ટ છે, સંતોષાઈ ગયા છે, એવા જીવોને શુદ્ધ આત્માની સાથે સંબંધ કરાવવા માટે આ વાત કહેવામાં આવી છે. અશુભ ભાવ છે એ તો પ્રમાદ જ છે, એ તો અધર્મ જ છે, એ તો બધનું કારણ જ છે, પણ શુભ ભાવ પણ પ્રમાદ જ છે. કઈ અપેક્ષાએ? શુદ્ધની અપેક્ષાએ. જે શુદ્ધનો પુરુષાર્થ નથી કરતા એમને એમ કહેવું છે કે ભાઈ તું સંતોષાઈ ગયો છે પણ એ વાત બરાબર નથી, શુદ્ધ ભાવ છે એ જ આત્માનું સાચું સ્વરૂપ છે અને એનો તારે પુરુષાર્થ કરવાનો છે, એવો પુરુષાર્થ જ્યાં સુધી તું નથી કરતો ત્યાં સુધી તું પણ પ્રમાદી છો, કેમ કે તું શુભભાવમાં અટકી ગયો છે. અને શુભભાવમાં તું એટલા માટે અટક્યો છે કે તને અંદરમાં ઊંડે ઊંડે રાગની રૂચિ છે, તને એમ છે કે શુભભાવના ફળ રૂપે મને સારા સંયોગો પ્રાપ્ત થશે, એટલે તને એવા ભવના ભ્રમણ કરવાની એક પ્રકારની રૂચિ છે. જો ખરેખર તું આ ભવના ભ્રમણથી કંટાળ્યો હો, હવે તારે ભવના ભ્રમણ ન જોઈતા હોય અને સાચા ધર્મ માર્ગમાં પ્રવેશવું હોય તો તારે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવો જ રહ્યો, આવું કહેવું છે. વ્રત તપ ભક્તિ પંચ પરમેશ્વરીનું સ્મરણ ઇત્યાદિ શુદ્ધભાવ એ તો છઠ્ઠે ગુણસ્થાને સાચા સંત મુનિવરોને આવે છે, છતાંય શુદ્ધ ભાવની અપેક્ષાએ એને એ મુનિઓને માટે પ્રમાદ કર્યું છે. જે મુનિ પોતે સાતમા ગુણસ્થાને પોતાના સ્વરૂપને વિશે લીનતા કરતા હોય એવા મુનિઓની અપેક્ષાએ એ શુદ્ધ ભાવની અપેક્ષાએ મુનિઓને જે શુભભાવ આવે છે એ શુભભાવ એમને માટે અટકવાનું સ્થાન છે. એટલે એમને માટે એમ કહ્યું કે તમને આ શુભભાવમાં રોકાઈ રહેવું એ પ્રમાદ છે, તમારે માટે એ પ્રમાદ છે. તમારે માટે તો એકમાત્ર શુદ્ધ ભાવ છે, એ જ પુરુષાર્થ છે. રાગ માત્ર પ્રમાદ છે. શુભભાવ ને પ્રમાદ કયો, પણ અહીંયા તો મૂળ વાત એ કરવી છે કે રાગ માત્ર પ્રમાદ છે. અને એ છૂટતા, શુભભાવ છૂટતા, કોઈ પણ પ્રકારનો રાગ, પ્રભુ પ્રત્યેનો પણ રાગ હોય તો એ પણ રાગ, એ છૂટતા એમને સાતમો ગુણસ્થાન આવે છે. પોતે અંતરમાં જાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જાય છે. આગળ અહીંયા કહે છે કે શુભને અમે હે કહ્યું તેથી તેને છોડીને અશુભમાં જાય એવું તો બુદ્ધિમાન ન કરે. ડાયો માણસ તો એવું કરે નહીં. તો ભગવાન, તું નીચે નીચે ઉતરતો પ્રમાદી કેમ થાય છે? નિષ્પ્રમાદી થયો થકો ઊંચે ઊંચે કેમ ચડતો નથી? શુભભાવને છોડીને અંદર જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા બિરાજે છે તેમાં જાને. ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપે અંદર છે તેના ભેટા કરને અને તેમાં જ બંધાઈ જાને. ગુરુદેવે કેવો ઉપદેશ આપ્યો છે! શું કહ્યું? કે શુભભાવને છોડીને જે શુભભાવમાં રહ્યો છે એને આ કહ્યું છે કે તું હવે આગળ વધ. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદરમાં બિરાજે છે એનું લક્ષ કર. ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપે અંદરમાં છે એને જાણી અને એનું લક્ષ્ય કરી અને એનો અનુભવ કર. એટલે એના ભેટા કર, એના ભેટા કર એટલે એનો અનુભવ કર અને એમાં જ બંધાઈ જાય એટલે ત્યાં જ લીનતા અને પછી આગળ વધી અને સ્થિરતા કર. ત્યાં જ બંધાઈ જા, એ જ તારું લક્ષ્ય હોય, બીજું કાંઈ લક્ષ્ય હોય નહીં. એના સિવાય બીજે તને ક્યાંય દ્રષ્ટિ જાય નહીં. ખાતા પીતા ઉઠતા બેસતા એકમાત્ર પોતાનું સ્વરૂપ, પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એના તરફ દ્રષ્ટિ રહે, બીજું કાંઈ હોય નહીં. શુભને છોડી પ્રમાદી થઈ અશુભમાં તું જા, એ તો તારી સ્વચ્છંદતા છે, તારી ઉદ્ધતાઈ છે. માટે શુભને છોડી નિષ્પ્રમાદી થઈ સ્વસ્વરૂપના આશ્રયમાં જા અને ત્યાં જ લીન થઈ જા. શુભ રાગને એ બતાવવાનું આ પ્રયોજન છે. શુભરાગને એ બતાવવાનું આ જ પ્રયોજન છે. આ એક જ પ્રયોજન છે કે તને સ્વરૂપમાં લઈ જવો છે. પ્રવચનસાર ગાથા 11માં શુદ્ધ ઉપયોગ ઉપાદેય અને શુભ ઉપયોગ હે કયો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, છઠ્ઠે ગુણસ્થાને મુનિને જે શુભ ઉપયોગ વર્તે છે તે હે છે. છઠ્ઠે ગુણસ્થાને શાસ્ત્રની રચનાનો ભાવ છે, શિષ્યને સમજાવવાનો ભાવ છે. સાચા દેવગુરુ શાસ્ત્રની સ્તુતિનો ભાવ છે. છઠ્ઠે ગુણસ્થાને હોય, મુનિ છે છઠ્ઠે ગુણસ્થાને છે તો એમને પણ એમનાથી એમના ગુરુ કે બીજા અને ગણધર એમના પ્રત્યે અને કેવળી ભગવાન તીર્થંકર ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે એમને પણ એવો અહોભાવ હોય છે. એટલે એવો સદુપયોગ વર્તે છે, પણ તે હે છે, તે છોડવા લાયક છે. વળી ત્યાં જ ગાથા 12માં અશુભ ઉપયોગનું અત્યંત હેયપણું પ્રસિદ્ધ કર્યું છે. એથી એ સ્પષ્ટ થયું કે શુભ ઉપયોગને છોડીને શુદ્ધ ઉપયોગમાં જ રહેવું. રાગ રહિત અંદર આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે, તેના આશ્રય શુદ્ધ ઉપયોગમાં રહેવું એ જ ધર્મ છે. બાકી બીજો કોઈ શુભમાં રહેવું એવો ધર્મ નથી. હવે આ કળશના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાના નંબર 519 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે શું કહ્યું, એક તો જ્ઞાનીનું દ્રવ્ય પ્રતિક્રમણ અને અજ્ઞાનીનું અપ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ સહિતનો બધો શુભરાગ, એ બે થી રહિત, એ બે થી જુદું ભિન્ન એનાથી રહિત એના વિનાનું શુદ્ધ આત્મ સ્વરૂપ અપ્રતિક્રમણ જે ત્રીજી ભૂમિ છે તે કહે છે કે એ અમૃત કુંભ છે. એ ત્રીજી ભૂમિ છે તે અમૃત કુંભ છે, કેમ કે તે અબંધ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે. તેથી કહે છે, ભાઈ શુદ્ધથી ખસીને શુદ્ધમાં જા તો કલ્યાણ થશે, શુભથી ખસીને શુદ્ધમાં જા તો કલ્યાણ થશે, શુભમાં પડી રહેવામાં કલ્યાણ નહીં થાય. અપ્રતિક્રમણ આદિ આ ત્રીજી ભૂમિ છે, ત્યાં એક શુદ્ધ આત્માનું આલંબન છે, તેથી તેને અમૃત કુંભ કહ્યો. આ ત્રીજી ભૂમિમાં આવી રહેવાની વાત છે, ત્યાં ઠરવાની વાત છે. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે સૌથી નીચે કે આ ત્રીજી ભૂમિકામાં જે અપ્રતિક્રમણ આદિ કહ્યું છે તે આત્મ સ્વરૂપ છે. જ્ઞાનીને જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ વ્યવહાર છે એ સ્વભાવ છે, તે આત્મ સ્વરૂપ નથી. જ્યારે આ ત્રીજી ભૂમિકામાં જે શુભભાવથી રહિત, શુભ અને અશુભ ભાવથી રહિત એવું જે અપ્રતિક્રમણ આદિ કહ્યું છે તે આત્મ સ્વરૂપ છે. જ્ઞાનીને જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ જે સ્વભાવ છે એ વ્યવહાર છે તે આત્મ સ્વરૂપ નથી, ધર્મરૂપ નથી. તેથી તેને અપેક્ષાએ વિષકુંભ કહીને છોડાયો. જુઓ, જ્ઞાનીને ધર્મીને વચ્ચે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભભાવ આવે છે. જ્ઞાની ધર્મી પોતે પોતાના શુદ્ધભાવના પુરુષાર્થમાં છે ત્યારે પોતાના પુરુષાર્થમાં નબળાઈને કારણે એ બહારમાં હોય છે ત્યારે એને આવા દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભભાવ આવે છે. અશુભથી બચવા એને એવો શુભભાવ અવશ્ય આવે છે. એ બહારમાં આવે છે તો અશુભમાં ચાલ્યા ન જાય, પરંતુ એ શુભમાં રહે છે એટલે આવા શુભભાવ દ્વારા એમને અશુભ ભાવ આવતો નથી. શુભભાવમાં રહે છે એટલે અશુભથી એ બચી જાય છે. અશુભથી બચવા એને એવો શુભભાવ અવશ્ય આવે છે, પણ એ કાંઈ ધર્મ નથી, એ કાંઈ અમૃત નથી. જ્ઞાનીને શુભભાવ ન આવે એમ નહીં, અને એને એ ધર્મ માને એમ પણ નહીં. જ્ઞાનીને શુભભાવ આવે અને છતાંય એ એને ધર્મ પણ માનતા નથી. એમનું તો લક્ષ્ય શુદ્ધભાવનું જ છે, તેથી તેને એવા જ્ઞાનીને ત્રીજી ભૂમિમાં પહોંચવા રહેવા ઉદ્યમ કરાવવામાં આવે છે. ત્રીજી ભૂમિમાં પહોંચવાનું અને ત્રીજી ભૂમિમાં ઠરવાનો એવો ઉદ્યમ કરવાનો ઉપદેશ આપ્યો છે. કેમ કે ત્રીજી ભૂમિ આત્મ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે. 520માં પાના ઉપર આગળ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, જુઓ અપ્રતિક્રમણ આદિ બે પ્રકારના કયા. પહેલા એક તો જે મિથ્યાત્વ સહિત અજ્ઞાનીને છે તે, એટલે કે મિથ્યાત્વ સહિત અજ્ઞાનીને જે શુભાશુભ ભાવ હોય છે તે અપ્રતિક્રમણ આદિ છે. અજ્ઞાનીને જે શુભભાવ હોય છે તે પણ અપ્રતિક્રમણ આદિ છે, એટલે એની તો અહીંયા કોઈ વાત નથી. એ મિથ્યાત્વ સહિત અજ્ઞાનીના જે ભાવ છે જે અપ્રતિક્રમણ આદિરૂપે, એવા અપ્રતિક્રમણ આદિની તો અહીંયા કઈ વાત નથી. બીજું, શુભભાવને છોડીને શુદ્ધમાં જાય તે જ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ છે, એ બીજા પ્રકારના અપ્રતિક્રમણ આદિ કયા. તે આત્મ સ્વરૂપ છે, અબંધ છે, અમૃત કુંભ છે. વળી જ્ઞાનીને નિશ્ચય સહિત જે સુભાવ આવે છે તેને વ્યવહાર પ્રતિક્રમણ આદિ કહે છે. જેને નિશ્ચય છે એને વ્યવહાર છે, જ્ઞાનીને નિશ્ચય સહિત એટલે કે એને નિશ્ચય તો છે જ, એને શુદ્ધ ભાવ તો છે જ, અને જે શુભભાવ છે તો એવા શુભભાવને વ્યવહાર પ્રતિક્રમણ આદિ કહે છે. નિશ્ચયથી એ શુભભાવને અહીંયા વિષકુંભ કયો છે, કેમ કે એના દ્વારા અટકવું થાય છે અને બંધ થાય છે, એ બંધનું કારણ છે. પણ એ શુભભાવ છે ત્યારે જ્ઞાનીને અશુભ ભાવ આવતો નથી, અશુભથી એ બચે છે, એટલે એમ એ અશુભ ઘટવામાં સહાયરૂપ થાય છે. એટલે વ્યવહારથી એને અમૃતકુંભ પણ કહ્યો છે. અહીં આગળ કહે છે કે અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર એકે પ્રતિક્રમણ નથી. કોઈ એમ કે અજ્ઞાનીના પ્રતિક્રમણ વ્યવહાર પ્રતિક્રમણ તો કહેવાય ને, પણ નિશ્ચય નથી તો વ્યવહાર કેવી રીતે કહેવાય? જેને નિશ્ચય નથી એને વ્યવહાર ક્યાંથી આવ્યો? વ્યવહાર તો નિશ્ચયનો જે ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે એ વ્યવહાર છે. એટલે અહીંયા નિશ્ચય છે જ નહીં તો વ્યવહાર શેનો? એટલે અજ્ઞાનીને તો નિશ્ચય કે વ્યવહાર એકે પ્રતિક્રમણ નથી. ત્રીજી ભૂમિ જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તે જ પ્રતિક્રમણથી એટલે દ્રવ્ય પ્રતિક્રમણથી રહિત હોવાથી અપ્રતિક્રમણ સ્વરૂપ છે, તે અમૃતકુંભ છે. અંદર ભગવાન આત્મા નિત્ય આનંદ, સહજ આનંદ, પરમ આનંદ પ્રભુ એકલો અમૃતનો કુંભ ભર્યો છે. એની જે પર્યાયમાં પ્રગટતા થાય એવા ભગવાન આત્માની પર્યાયમાં જે પ્રગટતા થાય છે તે અમૃતકુંભ છે. તે વૈરાગી પરિણામ છે. શુભ રાગથી ખસીને શુદ્ધમાં આવતા જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે શુદ્ધ નિર્મળ પરિણતિ અમૃતકુંભ છે. કોઈએ પ્રશ્ન કર્યો કે વ્યવહાર પ્રતિક્રમણ આદિને શાસ્ત્રમાં અમૃતકુંભ કયો છે? હા, કયો છે, વ્યવહારના શાસ્ત્રોમાં કયો છે. પણ એ તો ધર્મીને કે જેને નિશ્ચય અમૃત અંદર પ્રગટ થયું છે, ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને અંદરમાં એને નિશ્ચયથી એવું અમૃત પ્રગટ થયું છે, પર્યાયમાં વિતરાગી ભાવ એને પ્રગટ થયો છે, એવા એ ધર્મી જ્ઞાની માટે એ વ્યવહારના શાસ્ત્રમાં આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભભાવ છે એને આરોપ દઈને વ્યવહારથી અમૃતકુંભ કયો છે, પણ નિશ્ચય તો તે વિષકુંભ જ છે. કોઈ એક સરસ પ્રશ્ન કર્યો અહીંયા કે એક કોર કહે કે જ્ઞાનીનો શુભભાવ ઝેર છે અને વળી બીજી કોર કહે કે એનાથી દોષ ઘટે છે, તો આ કેવી રીતે છે? અગર ગાથામાં એ વાત આવી ને કે એનાથી દોષ ઘટે છે અને પાછું એમ પણ કહ્યું કે એ શુભભાવ ઝેર છે, જ્ઞાનીનો શુભભાવ ઝેર છે, અને વળી પાછા બીજી તરફ એમ પણ કહ્યું કે એનાથી દોષ ઘટે છે, દોષ નિર્મૂળ નથી થતા, દોષ નિર્મૂળ નથી થતા પણ ઘટે છે એમ જે કહ્યું ને, તો કહે છે કે આ કેવી રીતે છે? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે, બહુ સારું સમાધાન આપ્યું છે. પારા નંબર 521 ઉપર ઉત્તર: જ્ઞાનીને શુભના કાળે અશુભ મિથ્યાત્વ આદિ નથી. શુભના કાળે જ્યારે એને શુભભાવ છે, પ્રતિક્રમણના પૂજા ભક્તિ વ્રત આદિના જે શુભભાવ છે અથવા તો શાસ્ત્રના સ્વાધ્યાયના પોતાના સ્વરૂપનો એ વિચાર કરે છે, હું ભગવાન આત્મા જ્ઞાયક છું એવા વિકલ્પમાં છે, આ બધો શુભભાવ છે. તો એવા જે શુભભાવ છે એ શુભભાવનો કાળ, એ સમયે એને અશુભ નથી, એ અપેક્ષાએ દોષ ઘટે એમ કહ્યું છે. પણ છતાં એ શુભભાવ છે એ બંધનું કારણ છે, એટલે એ શુદ્ધની અપેક્ષાએ ઝેર છે. તીવ્ર રાગમાં એટલે અશુભમાં જે દોષ થતો હતો તે મંદ રાગમાં ઓછો થાય છે, બસ એટલું. જે તીવ્ર રાગમાં એટલે અશુભમાં જે દોષ થતો હતો એ જયારે હવે શુભભાવમાં છે તો એ મંદ રાગમાં છે ત્યારે એ દોષ ઓછો થાય છે. શુભ રાગમાં એ દોષ તો છે જ ને. શું દોષ છે? દોષ એ છે કે પોતાના સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. શુભ ભાવે એ પરિણમે છે ત્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને એ શુભ ભાવે પરિણમે છે. એટલે જે પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે એટલે દોષ થયો. સ્વની દયા, એટલા માટે જ કહ્યું છે ને ગુરુદેવ કે સ્વની દયા વાળી. સ્વની દયા શું છે? કે પોતે શુદ્ધ ભાવ રૂપે છે, પોતાનો એવો શુદ્ધ સ્વભાવ ભાવ છે, એવા ભાવનો ઘાત ન થાય એટલે કે પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમે એ સ્વની દયા છે. જ્યારે એ શુદ્ધ ભાવે પરિણમે ત્યારે તો પોતાના શુદ્ધ ભાવનો એમાં ઘાત થાય છે એટલે મંદ રાગ શુભ ભાવની અંદર પણ દોષ તો થાય છે પણ એ દોષ ઓછો છે. જે તીવ્ર રાગમાં અશુભ ભાવમાં જે દોષ છે એનાથી એ દોષ ઓછો થાય છે. સર્વથા દોષના અભાવનું કારણ, બિલકુલ દોષ ન થાય એનો બિલકુલ અભાવ થઈ જાય, દોષનો બિલકુલ અભાવ થઈ જાય એનું કારણ શુભરાગ નથી પરંતુ શુદ્ધ ભાવ છે. શુભાશુભથી રહિત જે ત્રીજી ભૂમિ છે તે જ સર્વથા દોષના અભાવનું કારણ છે. ત્રીજી ભૂમિ છે એનાથી જ એટલે કે શુદ્ધ ભાવથી જ દોષનો સર્વથા નાશ થાય છે, દોષ નિર્મૂળ થાય છે. કારણ કે એવા શુદ્ધ ભાવે થતાં એને સંવર છે અને ઘણી નિર્જરા થાય છે, આશ્રવ અને બંધ હોતા નથી, શુદ્ધિની વૃદ્ધિ થાય છે એટલે એને એવા દોષના અભાવનું કારણ કહ્યું છે. અને એ જ વાસ્તવિક અમૃત કુંભ છે, તે જ અપ્રતિક્રમણ રૂપ નિશ્ચય પ્રતિક્રમણ છે. તે જ અપ્રતિક્રમણ રૂપ નિશ્ચય પ્રતિક્રમણ છે એટલે શું? એટલે જે શુદ્ધ ભાવ છે એ શુભ ભાવ રૂપ જે પ્રતિક્રમણ હતા એનાથી વિપરીત એ શુદ્ધ ભાવ એ નિશ્ચય પ્રતિક્રમણ રૂપ છે. એટલે કે પોતે સ્વભાવ તરફ પાછો વળ્યો છે, પોતે સ્વભાવ તરફ પાછો વળ્યો છે. પરના લક્ષે થતા વિભાવ છે એને આપણે અપ્રતિક્રમણ કહ્યું અને ત્યાંથી પાછો વળી અને સ્વરૂપના લક્ષે થાય એને આપણે પ્રતિક્રમણ કહ્યું, એ અગાઉ વાત આવી ગઈ છે. એટલે અહીંયા એ રીતે ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. આગળ કહે છે કે અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ એમ ત્રણ પ્રકારના પરિણામ છે. અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ એમ ત્રણ પ્રકારના વેપાર પરિણામ છે. તેમાં અશુભ ઉપયોગ પાપબંધનું કારણ છે, શુભ ઉપયોગ પુણ્યબંધનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ ધર્મનું કારણ છે. ધર્મનું કારણ છે એટલે અબંધનું કારણ છે, એટલે મુક્તિનું કારણ છે, એટલે મોક્ષનું કારણ છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આચાર્ય દેવે આ ઉપદેશ કર્યો છે, નીચે ઉતારવા કર્યો નથી. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ કર્યો છે, નીચે ઉતારવા માટે ઉપદેશ નથી કર્યો કે ભાઈ તું પ્રતિક્રમણ છોડી દે, સુભાવ છોડી દે, એમ કઈ નીચે ઉતારવા માટે ઉપદેશ નથી કર્યો. પરંતુ ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે એવો ઉપદેશ કર્યો છે કે તું શુભને છોડી ને અશુભમાં નહીં પરંતુ શુદ્ધમાં જા. શુભને છોડીને અશુભમાં નહીં પરંતુ શુભમાંથી તું શુદ્ધમાં જા. ઉપદેશ તો એમ કર્યો છે પણ એમ કહેવાય ને કે શુભને છોડીને તું શુદ્ધમાં જા, એટલે શુભને છોડ જેટલું કહ્યું એમાં એણે ઊંધો અર્થ પકડ્યો કે શુભને છોડીને અશુભમાં જઉં તો એ તારી બલિયારી ભાઈ, બીજું તો શું કરીએ. ગુરુદેવ કહે છે કે શુભને છોડીને અશુભમાં તું જા એમ કહ્યું નથી પણ એ શુભને છોડીને અંતરદ્રવ્ય સ્વભાવનું અવલંબન લે એમ કહ્યું છે. અંદર પૂર્ણ આનંદનો નાથ પ્રભુ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખના બેહજ સ્વભાવથી ભરેલો ભગવાન વિરાજે છે, તેના આશ્રયમાં જા, તેમાં લીન થા, સ્થિર થા, એમ કહે છે. કેમ કે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ત્યારે જ તું અબંધ પરિણમશે. આગળ કહે છે કે પ્રતિક્રમણ આદિ 20 કુંભ છે એમ સાંભળીને કોઈ સ્વચ્છંદે પરિણમે તો તે અવિવેકી છે. બાકી શુભને છોડીને અશુભમાં રખડવાનું કોણે કહ્યું છે? શુભને છોડીને અશુભમાં જઈશ તો તારા ભવના આરા નહીં આવે, ભવના ભ્રમણ ખૂટશે નહીં, તારો ભાર નહીં આવે, દુઃખમાં ને દુઃખમાં તું રખડીશ. અહીં તો શુભને છોડીને અંદર ભગવાન શુદ્ધ ચિદાનંદ ગંધ પ્રભુ બિરાજે છે, એમાં જા, એના આશ્રયમાં જ રહે, એમ ઉપદેશ છે. કેમ કે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે અને એ જ ધર્મ છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્યાં વ્યવહાર પ્રતિક્રમણને ઝેર કહ્યું ત્યાં, વ્યવહાર પ્રતિક્રમણને ઝેર કહ્યું ત્યાં એના નિષેધરૂપ, એટલે વ્યવહાર પ્રતિક્રમણના નિષેધરૂપ અપ્રતિક્રમણ અમૃત છે એમ સમજવું. એક વ્યવહારને છોડીને બીજા વ્યવહારમાં જવું એ કાંઈ અમૃત કુંભ નથી, પરંતુ વ્યવહારને છોડીને નિશ્ચયમાં જવું એ અમૃત કુંભ છે. શું કહ્યું? કે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છોડી અજ્ઞાનીના અશુભમાં જવું એ કાંઈ અમૃત કુંભ નથી, એ તો અવિવેક છે, એ તો મૂર્ખાઈ છે, એ તો મૂઢતા છે. પરંતુ નિશ્ચયમાં જવું એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જવું એ વિવેક છે. આગળ 522માં પાના ઉપર કહે છે કે અજ્ઞાનીનું નહીં એમ કહ્યું ને, એટલે પેલું અપ્રતિક્રમણ કે અજ્ઞાનીનું નહીં એમ કહ્યું ને, એનો અર્થ એ કે અપ્રતિક્રમણ આદિ જે અમૃત કુંભ કયા તે અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ ન જાણવા, પણ એ તો શુદ્ધ આત્મ સ્વરૂપ જ્ઞાનીના અપ્રતિક્રમણ આદિની વાત છે. એ ત્રીજી ભૂમિકાની વાત છે જેમાં એક શુભભાવ નથી. જેને સમ્યક દર્શન નથી એવા અજ્ઞાનીના અશુભ ભાવ, કે તીવ્ર રાગ એ અશુભ ભાવ, જેને સમ્યક દર્શન નથી એવા અજ્ઞાનીના અશુભ ભાવ, તીવ્ર રાગ રહિત જે તેને શુભ ભાવ છે તે અપ્રતિક્રમણ છે. આની વાત નથી, એ તે નહીં એમ કહે છે. આ તો જ્ઞાનીને જે શુભ ભાવ હોય છે એવા શુભ ભાવ એને છોડીને અંતર અવલંબનની સ્થિતિમાં જામી જાય છે તે અપ્રતિક્રમણ આદિ અમૃત કુંભ છે. નિશ્ચય દ્રષ્ટિમાં શુભ અશુભ બે બંધના કારણ છે, બે હે છે, બે છોડવા લાયક છે. એવા ભાનપૂર્વક જે શુભભાવ આવે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે, પણ એને ધર્મ તરીકે ન જાણે. એટલે એ શુભભાવ આવ્યા હોય છતાં એની રૂચિ ન હોય, એને ધર્મ તરીકે ન જાણે, અને એકમાત્ર શુદ્ધભાવનું જેને લક્ષ રહે એ શુભભાવને છોડે છે. એટલે એવી રીતે શુભભાવને છોડી શુદ્ધ નિશ્ચય સ્વરૂપમાં લીન સ્થિર થવું તેને અહીં અપ્રતિક્રમણ આદિ કયા છે, અને તે શુદ્ધ આત્મામય હોવાથી અમૃતકુંભ છે એમ વાત છે. શુભભાવને છોડીને શુદ્ધમાં જવાની વાત કરી, પણ કઈ રીતે જવું એવો પ્રશ્ન પણ ઘણાને થાય. આ વાત તો બધી સમજાઈ, પણ હવે કરવું શું, કેવી રીતે કરવું, કેવી રીતે કરવું? શુદ્ધ ભાવની દ્રઢતા કરવી, શુદ્ધ ભાવની ખૂબ દ્રઢતા કરવી. જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને બરાબર સમજવા. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, આ મોટો સિદ્ધાંત અને સૌથી પહેલો સિદ્ધાંત, એને બરાબર પકડી રાખો કે વાત એમ જ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. હું આત્મદ્રવ્ય આ શરીરનું કાંઈ કરી શકું નહીં, એ વાતને બરાબર પકડવી. એટલે જ્યાં જે કંઈ વાંચતા હોય ત્યારે એ જગ્યાએ સિદ્ધાંત તરીકે આ વાત ખોટી નથી પડતી, અને આ વાત ખોટી પડતી લાગે તો સમજવું કે આપણી ક્યાંક ભૂલ થાય છે, ફરીથી એને વાંચવું. એટલે એ રીતે જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત તો દરેક જગ્યાએ સાચા પાડવા એવો જયારે પુરુષાર્થ કરીએ ને, આ અભ્યાસ કરતા હોય ત્યારે એ રીતે પુરુષાર્થ કરીએ ને, એટલે પછી દ્રઢતા વધતી જાય. શેની દ્રઢતા વધતી જાય? પોતાના સ્વરૂપની દ્રઢતા વધતી જાય કે ના ના, સ્વરૂપ તો એવું જ છે, સ્વરૂપમાં કાંઈ મનુષ્યપણું કે દેવપણું નથી જ, એ હોઈ શકે જ નહીં. સ્વરૂપની અંદર પુરુષપણું કે સ્ત્રીપણું હોઈ શકે જ નહીં. સ્વરૂપની અંદર આ દયા દાન વ્રત તપ આદિના ભાવ હોઈ શકે જ નહીં. એવા અનેક પ્રકારના ભાવ હોય નહીં, એ તો શુદ્ધ ભાવે જ હોવું જ જોઈએ. આમ દ્રઢતા કર્યા કરવી, અભ્યાસ કરવો અને સાથે ને સાથે દ્રઢતા કર્યા કરવી, અને એટલી દ્રઢતા કરવી કે પછી બીજી કાંઈ પણ વાત હોય ત્યારે સીધો એવો જ વિકલ્પ આવે કે એ ભાવ મારાથી જુદો, એ વાત મારામાં નથી, એ મારાથી જુદો. સવારથી સાંજ સુધી ખાતા પીતા ઉઠતા બેસતા બધા કાર્યો થાય, છતાંય એ હું નહીં, હું એનાથી જુદો, હું એનાથી ભિન્ન, હું તો માત્ર જ્ઞાયક છું, હું તો માત્ર જાણવા વાળો છું. એ દરેક સમયે ડગલે ને પગલે એવો વિકલ્પ લાવવો, એમ કરતા હું શુદ્ધ આત્મા છું એની દ્રઢતા થશે, એવી દ્રઢતા થશે. આ કરવા જેવું છે. આ પ્રેક્ટિકલ વાત બતાવું છું હું તમને, કેમ કે આટલું બધું અહીંયા જે કહેવામાં આવ્યું છે, અને આ તો હું કેટલા છેલ્લા કેટલાય વર્ષોથી આ વાત મેં ઘણી વાર સાંભળી છે અને ઘણો વિચાર કર્યો છે, અને ગુરુદેવે જ આવો માર્ગ પણ બતાવ્યો છે. દ્રઢતા કરવાની વાત ઘણી કરી છે, વેંસરીબેનના વચનામૃતમાંથી પણ એ વાત બરાબર પકડાઈ છે કે ખામી તો આપણા પુરુષાર્થની છે. આપણે પાર્ટ ટાઈમ કરીએ છીએ ને એટલે પ્રોબ્લેમ છે, પાર્ટ ટાઈમ નથી, આ બધું ફૂલ ટાઈમ જ છે. ભલે ને કામ થતું હોય તે થયા કરે, છતાંય હું ભગવાન આત્મા છું, હું ત્રિકાળ શુદ્ધ છું, હું બધાથી જુદો છું, હું બધાથી ભિન્ન છું. કામ જે થાય છે તે થાય છે, એ એના કારણે થાય છે. આ બધી વાત જે છે એ ક્યારે ભૂલાવી ના જોઈએ, દ્રઢતા થતી જવી જોઈએ. એવી દ્રઢતા થાય તો બધી જગ્યાએથી સવળા અર્થ નીકળે, પછી ક્યાંય ક્યાંય અટકવાનું થાય નહીં, અને હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એવું રટણ અંદરમાં રહ્યા કરશે. હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, એ વાતને વારંવાર વાગોળ્યા કરવી, અને પછી એને ટૂંકાવવી. ગુરુદેવે કહ્યું છે કે તું ઓમકાર સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો એટલે ઓમકાર સ્વરૂપ છું, અને ઓમકાર સ્વરૂપ છું, ઓમકાર સ્વરૂપ છું, એમ પછી થઈ જશે. એટલે જરા જરામાં જ્યારે જ્યાં પણ બેઠા હોઈએ અને સમય મળ્યો કે તરત જ કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, ઓમકાર સ્વરૂપ છું, ઓમ કહેતા તરત જ હું ઓમકાર સ્વરૂપ છું એમ તરત જ અંદરમાં આવી જાય. ઓમ તરત જ આવી જાય છે. ઓમનું સ્મરણ પછી ખૂબ કરવું અને ધ્યાનનો પુરુષાર્થ કરવો, એટલે જેવો ઓમ થાય એવું તરત જ યાદ આવે કે આ મારા સ્વરૂપની વાત છે, એટલે હું ઓમકાર સ્વરૂપ છું. ઓમ કહેતા પોતાના સ્વરૂપ તરફ લક્ષ જાય. આવી દ્રઢતા આખો દિવસ એવું જ રહે, ભલે ને કોઈની સાથે વાત કરતા હોય, છતાં પણ અંદરમાં ઓમ બોલતાની સાથે અંદરનો વિકલ્પ આવે તો પછી બધું સહેલું થઈ જાય, તો પછી બધું સહેલું થઈ જાય છે. તો આ મને જે યોગ્ય લાગી એ મેં એક ટીપ તમને આપી છે, અજમાવી જોજો, મને તો ખૂબ લાભ થયો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કળશ 189 પૂરો થાય છે. હવે આવતા સ્વાધ્યાયમાં આગળ કળશ લઈશું. હવે સુખદામ બોલીએ. Thank you.